આ સર્વજ્ઞ મહાવીર એ કોઈ અંતિમ તીર્થંકર ન હતા. જગતમાં જેમ મોક્ષ પામનારા જીવોનો ને મોક્ષ માર્ગનો કદી અંત નથી, તેમ એક પછી એક અનંત તીર્થંકરોની પરંપરા અનંત કાળ સુધી ચાલ્યા જ કરવાની છે. આ 24ના પહેલા અને છેલ્લા ઋષભ અને મહાવીર તીર્થંકરો વચ્ચે તો અસંખ્ય વર્ષોનું અંતર હતું, પણ આ 24ના છેલ્લા અને આવતી 24ના પહેલા મહાવીર અને પદ્મનાભ તીર્થંકર વચ્ચે માત્ર 84,000 વર્ષનું અંતર છે. મહાવીર પ્રભુના મોક્ષ ગમન પછી 84,000 વર્ષમાં જ રાજા શ્રેણીકનો આત્મા મહાપદ્મ તીર્થંકર થશે. ધન્ય તે માર્ગ. હવે આ બાજુ કૌશંબી નગરીમાં કુમારી ચંદના વીર પ્રભુના કેવળનાની વાટ જોઈ જોઈને વૈરાગ્યથી દિવસો વિતાવે છે. વૈશાખ સુદ દશમની સાંજે એકાએક હજારો લાખો દેવ વિમાનોને આકાશમાં દેખીને તેને આશ્ચર્ય થયું. મહાવીર ભગવાનનો જય જયકાર કરતા તે દેવો જઈ રહ્યા હતા. તરત તે ચંદના સમજી ગઈ કે મારા મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું ને તેનો ઉત્સવ મનાવવા જ આ દેવો જઈ રહ્યા છે. હા હા હા, મારા મહાવીર હવે પરમાત્મા બન્યા. આમ ચંદ્રના હર્ષાનંદનો પાર નથી. સમસ્ત નગરીમાં આનંદના વાજા વગડાવીને તેણે પ્રભુના કેવળજ્ઞાનનો મંગલ ઉત્સવ મનાવ્યો. પછી પોતાની બહેન મૃગાવતીને સાથે લઈ ને તે રાજગ્રહી વીર પ્રભુના સમોસરણમાં પહોંચી અને તે વિતરાગી વીર પરમાત્માને દેખીને તે ઠરી જ ગઈ. રાજકુમાર મહાવીરે પ્રાપ્ત કરાવેલી આત્મ અનુભૂતિ તેને યાદ આવી ને તરત એવી આત્મ અનુભૂતિમાં પુનઃ પુનઃ ઉપયોગ જોડીને વિશુદ્ધતા ઘણી વધારી, પ્રભુની સ્તુતિ કરી. ગૌતમ સ્વામી વગેરે મુનિવરોને વંદના કરી અને પ્રભુ ચરણોમાં આરિકા વ્રત ધારણ કર્યા. કોમળ કેશનો લોચ કર્યો ને રાજવસ્ત્રો છોડીને એક સફેદ સાડીમાં વૈરાગ્યથી શોભી ઉઠી. હજી થોડા વખત પહેલાં પણ માથે મુંડો કરાયેલી બંધનમાં પડી હતી ને અત્યારે સ્વેચ્છાએ માથે મુંડો કરીને તે મોક્ષ પંથે ચાલી રહી છે. ક્યાં એ કારાગ્રહ અને ક્યાં આ સમોસરણ દરબાર, તે બંને સંયોગોથી વિભક્ત ને નીજ ગુણોમાં એકત્વ એવા નીજ સ્વરૂપને તે અનુભવતી હતી. વીર પ્રભુના ધર્મ દરબારમાં રહેલા 36,000 આરિકાઓના સંઘમાં તે ચંદના માતા નાયિકા હતા. ક્યાં ભીલ દ્વારા અપહરણ ને ક્યાં વીર પ્રભુનું શરણ, ક્યાં વેશ્યાના હાથે ભર બજારે વેચવાનો પ્રસંગ ને ક્યાં 36,000 આર્જિકાઓનું ગુરુની પદ. વાહ રે વાહ, ઉદય ભાવો તારા ખેલ, પણ ધર્માત્માનો ચૈતન્ય ભાવ હવે તારી વિચિત્ર ઝાડમાં નહીં ફસાય. એ તો બધા પ્રસંગે તારાથી અલિપ્ત પોતાના ચૈતન્ય ભાવમાં જ રહેશે ને મોક્ષને જ સાધશે. ભારતમાં ભગવાન મહાવીર તીર્થંકર થયા ત્યાર પહેલા 23માં પારસના તીર્થંકરનું શાસન ચાલતું હતું. અહિંસા ધર્મનો મહિમા પ્રસિદ્ધ હતો. ભગવાન મહાવીરે પણ એ વાત પ્રસિદ્ધ કરી કે રાગથી ભિન્ન આત્માના અનુભવ વડે જ અહિંસા ધર્મનું સાચું પાલન થઈ શકે છે. કેમ કે રાગ પોતે હિંસા છે, તેથી જે જીવ જેટલો રાગમાં વર્તે છે તેટલો તે હિંસામાં જ વર્તે છે. જેમાં રાગ નથી એવા જ્ઞાનની અનુભૂતિ તે પરમ અહિંસા ધર્મ છે ને તેનાથી મોક્ષ પમાય છે. આવા અહિંસા ધર્મના ઉપદેશક પ્રભુ મહાવીરે વિપુલાચલથી વિહાર કરીને ભારત ભૂમિને પાવન કરી. પ્રભુ જ્યાં પધારે ત્યાં બહારમાં પણ અહિંસામય શાંત વાતાવરણ બની જતું. સર્પ અને નોળિયો જેવા વિરોધી જીવો પણ એકબીજાને મિત્ર બની જતા. સિંહ અને ગાય, વાઘ અને સસલા સૌ ભય વગર સાથે બેસતા ને વીરવાણીનું અમૃત પીતા. પ્રભુએ અનેકાન તત્વનું સ્વરૂપ સમજાવ્યું. જીવ અતિન્દ્રિય ચેતન તત્વ છે, જળથી તે જુદું છે. ચેતન અને જળ બધી વસ્તુ પોતપોતાના સ્વધર્મોમાં જ રહેલી છે. એક જ વસ્તુનું એક સાથે પોતાના અનેક ધર્મોમાં તન્મય રૂપે રહેવું તે અનેકાંત છે. એક જ આત્મા જ્ઞાનમાં છે, તે જ આત્મા દર્શનમાં છે, તે જ આત્મા સુખમાં છે, તે જ આત્મા દ્રવ્યમાં છે, તે જ આત્મા ગુણ પર્યાયમાં છે, અને તે જ આત્મા અસ્તિત્વ ધર્મમાં છે, અને તે જ આત્મા નાસ્તિત્વ ધર્મમાં પણ છે. આમ અનંત સ્વધર્મમાં વ્યાપક આત્મા અને કાંત સ્વરૂપ છે, તેને ઓળખતા આત્માનો અનંત નિજ વૈભવ ઓળખાય છે. આમ અનેકાંતમય આત્મવૈભવ દેખાડીને ભગવાને દરેક જીવને ભગવાનપણું જ આપ્યું, અનંત નિજ વૈભવ આપ્યો, મોક્ષ માર્ગ આપ્યો, ધર્મ આપ્યો. પ્રભુ મહાવીર જ્યારે તીર્થંકર પણ વિચરતા હતા ત્યારે મગધ દેશની રાજધાની રાજગ્રહી હતી ને ત્યાં શ્રેણિક રાજાનું રાજ્ય હતું. જોકે પ્રભુ વર્ધમાન સૌરાષ્ટ્ર વગેરે અનેક દેશોમાં વિચર્યા હતા, પણ મગધ આસપાસના પ્રદેશોમાં તેમનો વિહાર એટલો બધો થયો કે તેનું નામ વિહાર એટલે કે બિહાર પડી ગયું. પહેલાં તો વૈશાલી અને મગધ બંને રાજ્યો એકબીજાના શત્રુ હતા ને સામ સામે લડતા હતા, પરંતુ વિતરાગ મહાવીરને શું, એને કારણે એને કોણ શત્રુ ને કોણ મિત્ર? એમણે તો પોતાના ધર્મચક્રનું પ્રવર્તન મગધની રાજધાનીમાંથી કર્યું, ક્રોધ વડે જે નહોતા જીતી શકતા તેને વિતરાગતા વડે જીતી લીધા. એકવાર રાજગ્રહીના વૈભાર ગીરી પર પ્રભુ મહાવીર પધાર્યા. પરમાત્મા મહાવીરને અને સાથે પોતાની લાડીલી બહેન ચંદનાને દેખીને મહારાણી ચેલનાના આનંદનો પાર ન રહ્યો. સાથે મહારાજા શ્રેણિક પણ હતા. સર્વજ્ઞ મહાવીરને દેખીને તે પણ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. વાહ, મારા ઈષ્ટદેવ, ધન્ય આપની વિતરાગતા અને ધન્ય આપનો અચિંત્ય ધર્મ વૈભવ. જ્યારે શ્રેણિક રાજા ભવ્ય સવારી સાથે હાથી પર બેસીને પ્રભુના દર્શન કરવા જતા હતા ત્યારે એ દેડકું પણ તેની સાથે જતું હતું. તે નાગદત્ત શેઠનો જીવ હતો. રસ્તામાં હાથીના પગ નીચે કચડાઈને તે દેડકું મરી ગયું ને પ્રભુને પૂજવાના ભાવ સહિત મરીને તે દેવ થઈ ગયું. દેવ થયેલ તે જીવ તરત વીર પ્રભુના સમોસરણમાં આવ્યો, તેની કથા પ્રસિદ્ધ છે. વાચો એક હતું દેડકું નામની વાર્તા. આજે શ્રેણિક રાજાના આનંદનો પાર નથી. આહાહા, સર્વજ્ઞ પરમાત્મા મારી નગરીમાં પધાર્યા, હું ધન્ય બન્યો. પોતાની મોટી બહેન ત્રિશલાના લાડીલા પુત્રને સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપે દેખી તેમજ સાથે પોતાની નાની બહેન ચંદનાને આરિકાના રૂપમાં દેખીને રાણી ચેલનાનું હૃદય હર્ષોલ્લાસથી ખીલી ઉઠ્યું અને વીર પ્રભુની દિવ્ય વાણી સાંભળતા ચૈતન્ય રસની ધારા ઉલ્લસી. રાજા શ્રેણિક તો એ ચૈતન્ય રસમાં એવા તરબોળ થયા કે પ્રભુના પાદમૂળમાં દર્શન મોહની સાથે કર્મ પ્રકૃતિનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા. તેમના જ્ઞાનની નિર્મળતા વધી ગઈ. વ્રત ચારિત્ર તો તેમણે ન લીધું, પરંતુ દર્શન વિશુદ્ધિ પ્રધાન 16 કારણ ભાવના ભાવતા ભાવતા તેમણે તીર્થંકર નામ કર્મ બાંધવાની શરૂઆત કરી દીધી. આ ભરત ક્ષેત્રના જ બે તીર્થંકરો, તેમાં અવસર્પિણીના અંતિમ તીર્થંકરના ચરણોમાં ઉત્સર્પિણીના પ્રથમ તીર્થંકરે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને હવે માત્ર 82,500 વર્ષ બાદ તે આત્મા આ ભરત ક્ષેત્રમાં તીર્થંકર પણ અવતરશે. આહા, રાજગ્રહીના વૈભારગીરી ઉપર ધર્મ વૈભવનો મોટો આનંદોત્સવ ચાલી રહ્યો છે. વર્તમાન અને ભાવિ બંને તીર્થંકરોને એક સાથે દેખીને જીવો આનંદિત થઈ રહ્યા છે. ગણધર મુનિવરો પણ એ ભાવિ તીર્થાધિનાથને મીઠી નજરે જોઈને આશીર્વાદ વરસાવે છે. અરે તિર્યંચો પણ પ્રભુની વાણી દ્વારા શ્રેણિકનો મહિમા જાણીને આશ્ચર્યથી ને ભક્તિથી તેના પ્રત્યે નિહાળી રહ્યા છે. ધન્ય ભાગ્યે અમને ભાવિ તીર્થંકરને જોવા મળ્યા. આ ભાવિ તીર્થંકર જે સભામાં બેસીને પ્રભુની વાણી સાંભળે છે, અમે પણ તે જ સભામાં તે ભાવિ તીર્થંકરની સાથે બેસીને વીર પ્રભુની વાણી સાંભળી રહ્યા છીએ. અમે પણ તે તીર્થંકરોના માર્ગે જરૂર મોક્ષમાં જઈશું. શ્રેણિક રાજાએ એક તરફથી તો એમ જાણ્યું કે અહીંથી મરીને પોતે પહેલી નરકે જશે, તે જ વખતે બીજી તરફથી એમ જાણ્યું કે એક ભવ પછી પોતે ત્રિલોક પૂજ્ય તીર્થંકર થશે. સામ સામી બંને વાત સાંભળતા એ ધર્માત્માને કેવી લાગણી થઈ હશે? શું નરક ગતિના શોકથી તે ખેદખિન્ન થયા હશે કે તીર્થંકર થવાના ઉલ્લાસમાં હર્ષથી નાચી ઉઠ્યા હશે? નહીં, એ ધર્માત્માની ચેતના તો હર્ષ કે ખેદ બંને ભાવોથી અલિપ્ત જ રહીને મોક્ષની સાધનામાં લાગેલી રહી. વાહ રે વાહ, બલિહારી છે જ્ઞાનીની જ્ઞાન ચેતનાની. હર્ષ ખેદથી પાર છે એવો જ્ઞાન સ્વભાવ, તે સ્વભાવને સાધતા સાચી શાંતિ પમાય. અહો, વીરનાથની સમીપમાં ચૈતન્યની વિશુદ્ધતાના બળે નરકના પાપ પણ જાણે ધોવાઈ ગયા હોય એમ શ્રેણિક રાજા તો ચેતન રસના વેદનમાં તત્પર હતા. વીર પ્રભુ પ્રત્યે પરમ ઉપકારને સૂચવતા હર્ષાશ્રુ તે એમની આંખમાંથી ઝરતા હતા. અરે જુઓ તો ખરા, જીવના પરિણામનું પરિવર્તન! ક્યાં એક વખત મુનિની વિરાજનાના ક્રૂર પરિણામ ને ક્યાં અત્યારે તીર્થંકર પ્રકૃતિનો યોગ્ય વિશુદ્ધ પરિણામ! ક્યાં અત્યારનું મિથ્યાત્વ ને ક્યાં અત્યારનું ક્ષાયિક સમ્યક્ત્વ! એક જ જીવના જીવનમાં કેવા કેવા પલટા થાય છે! વાહ જીનશાસન, સતને ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ બતાવનારો તારો ઉપદેશ અમને વિતરાગતા જ કરાવે છે. નરકગામી પણ એ જ ને જરાક લાંબી નજરે દેખો તો મોક્ષગામી પણ એ જ. આહા, જીવના પરિણામની તાકાત તો જુઓ. ગમે તેવા પાપી કે વિરાધક જીવ પણ સવડો પલટે તો ક્ષણમાં ધર્મી થઈને મોક્ષનો સાધક બની જાય છે. એનું ઉદાહરણ એક ઇન્દ્રભૂતિ ગૌતમ ગંધર ને બીજા શ્રેણિક રાજા તીર્થંકર. ક્ષાયિક સમ્યક્ત્વ પામેલા શ્રેણિક રાજે અંતરમાં અતિન્દ્રિય આનંદના તાર ઝણઝણાવીને વીરનાથ પ્રત્યે ભક્તિ કરી ત્યારે એક તરફથી તેને જૂના કર્મો ઝપાટા બંધ કરતા હતા તો બીજી તરફથી તીર્થંકર પ્રકૃતિ બંધાતી હતી. જોકે તે વખતે હું કર્મથી બંધાવ એવી ઈચ્છા તેમને ન હતી, પરંતુ રાગના અપરાધને લીધે તેને બંધન થતું હતું. મહાવીર તો પૂર્વે બાંધેલા તીર્થંકર નામ કર્મને છોડી રહ્યા છે ને શ્રેણિક તીર્થંકર નામ કર્મને બાંધી રહ્યા છે. જાણે એક તીર્થંકરની પાસેથી તે પ્રકૃતિના પરમાણુઓ બીજા તીર્થંકર પાસે જતા હોય. આ વીર પ્રભુ તો હવે અમને છોડી નિષ્કર્મ થઈને મોક્ષમાં જશે એમ સમજીને તે કર્મોએ પોતાને રહેવાનું બીજું ઘર શોધી લીધું ને મહાવીર પાસેથી નીકળીને શ્રેણિક પાસે આવ્યા. આ રીતે તીર્થંકરત્વનો અછિન્ન પ્રવાહ જગતમાં ચાલ્યા જ કરે છે. આ રીતે ઇન્દ્રાદિ ભક્તજનો વડે સ્તુતિ કરાતા થકા અને ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડતા થકા ગગનગામી મહાવીર તીર્થંકર વિચરી રહ્યા હતા. રાજગ્રહીથી વિહાર કરીને પ્રભુ વૈશાલી તરફ પધાર્યા. વચ્ચે ગંગા નદી ઓળંગવામાં તેમને પુલની કે વાહનની જરૂર ન પડી, કેમ કે પ્રભુ તો હવે ગગન વિહારી થઈ ગયા હતા. વૈશાલી વીર પ્રભુની જન્મભૂમિ, ત્યાં માતા ત્રિશલા ને પિતા સિદ્ધાર્થ 12-12 વર્ષથી વહાલા વીરનાથના દર્શન માટે આતુર હતા. પરમાત્મા વીરનાથ વૈશાલીમાં પધાર્યા અને અદ્ભુત સમોસરણ વચ્ચે બિરાજમાને પરમાત્માને દેખીને માતા ત્રિશલાના હૈયામાં કલ્પનાતીત આનંદ ઉર્મિઓ જાગી. આહા, મારો લાલ કેવળ જ્ઞાનરૂપ અમૂલ્ય જગ શ્રેષ્ઠ હીરો લઈને આવ્યો, પરમાત્મા થઈને અમને દર્શન દેવા આવ્યો. સમસ્ત વૈશાલીની જનતા પોતાના લાડીલા રાજકુમારને એક પરમાત્માના રૂપમાં દેખીને પરમ હર્ષિત થઈને મોટો મહોત્સવ કર્યો. જેમણે મહાવીરને બાળપણમાં ખેલતા દેખ્યા હતા, યૌવનમાં દેખ્યા હતા, મુનિપણે આત્મસાધના કરતા દેખ્યા હતા ને હવે સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા પણે દેખ્યા તેવા ઘણા વૃદ્ધજનોને એમ થયું કે આહા, થોડા વર્ષ પહેલા અમારી સાથે પૃથ્વી પર હાલતા ચાલતા માણસ જોત જોતામાં તો પરમાત્મા બની ગયા. કેવી અજબ આત્મશક્તિ! આત્મામાં જ પરમાત્મા શક્તિ છે એમ સર્વજ્ઞ મહાવીરને જોતા જ પોતાની પરમાત્મા શક્તિની પ્રતીત કરીને કેટલાય જીવો પરમાત્મા બન્યા.
પ્રભુએ દિવ્ય ધ્વનિ વડે પ્રત્યેક જીવમાં પરમેશ્વરતા બતાવી. આહા, એક એક આત્મા પરમાત્મા વૈભવથી પરિપૂર્ણ છે ને સ્વાધીનપણે તે પરમાત્મા થઈ શકે છે, આવી મહાન વાત જીનદેવ સિવાય કોણ બતાવે. અને એ જીલનારા પણ કોઈ સાધારણ જીવો ન હોય, એ પણ જીનેશ્વરના નંદન હોય, મોક્ષના પંથી હોય. આહા, વીરનો આવો સુંદર રાગ વગરનો માર્ગ, તેમાં જીવોને જગતની કોઈ સંપદા લલચાવી શકતી નથી કે કોઈ વિપદા ડરાવી શકતી નથી. હે વીર, તમારો માર્ગ એ વીરોનો માર્ગ છે, વિતરાગતાનો માર્ગ છે. વિતરાગતામાં રહેલી સાચી વીરતાને તમારા ભક્ત સિવાય બીજું કોણ સમજશે? લોકો કહે છે કે આકાશમાં ફૂલ નથી હોતા, પણ એમ કહેનારા પ્રભુના શ્રી વિહારને જોયો નથી? ગગન વિહારી પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં આકાશમાં તેમના પગ નીચે 225 અદ્ભુત કમળોની રચના થઈ જાય છે. જાણે આકાશમાં બગીચો ખીલ્યો અને પ્રભુના પ્રતાપે ભવ્ય જીવોના ચૈતન્ય ગગનમાં પણ રત્નત્રયના ફૂલડા ખીલી ઉઠ્યા. રાગ અલંકાર કે વસ્ત્ર વગર પણ એ સર્વજ્ઞ પ્રભુની સુંદરતાની તો શી વાત કરવી. અને જુઓ તો ખરા, જડ એવા પૂતગલ પણ જાણે પ્રભુના અજાયબ સુંદર સર્વજ્ઞતાની પ્રતિસ્પર્ધા કરવા માંગતા હોય, તેમ તે પણ જગતમાં સૌથી શ્રેષ્ઠ અજાયબ પૌદ્ગલિક સુંદરતા રૂપે પરિણમી રહી છે. એક કોર વિતરાગી સર્વજ્ઞતા વડે ચૈતન્યની સર્વોત્તમ સુંદરતા ને બીજી કોર પરમ ઔદારિકતા વડે શરીર પૂતગલોની સર્વોત્તમ સુંદરતા. વાહ, ચેતન અને જળ બંનેના સૌંદર્યની પરાકાષ્ઠા! આવી સુંદરતા સર્વજ્ઞ પ્રભુ સિવાય બીજે ક્યાં હોય? રે શરીર, તે ભલે પ્રભુના સાનિધ્યે સર્વોત્કૃષ્ટ સૌંદર્ય ધારણ કર્યું, પણ તને એટલી ખબર નથી કે પ્રભુની સર્વજ્ઞતાનું ચૈતન્ય સૌંદર્ય તો અનંતકાળ સુધી એવું ને એવું ટકી રહેશે, જ્યારે તારું સૌંદર્ય તો ક્ષણભંગુર છે. પ્રભુ તને છોડીને મોક્ષમાં જાય એટલી જ વાર છે. આ સાંભળીને દેહ તો જાણે હસીને કહે છે, અરે ભાઈ, આ સર્વજ્ઞ પરમાત્માનો એક ક્ષણનો સંગ પણ ક્યાંથી? સત્પુરુષોના એક ક્ષણ માત્રના સંગનું પણ કેવું મહાન ફળ છે તે શું તમે નથી જાણતા? લાખો ધર્માત્મા જીવોનો પરિવાર વીર પ્રભુના સંગમાં મોક્ષને સાધી રહ્યો હતો. વિશેષમાં વીર પ્રભુની સાથે બીજા 700 કેવળ જ્ઞાની અરિહંત ભગવંતો ત્યાં ધર્મ દરબારમાં બિરાજતા હતા. ગુણોમાં તેઓ પ્રભુની સમકક્ષ હતા, તે ઉપરાંત રુદ્ધિધારક 14,000 સાધુઓ હતા. ચંદના પ્રભુતિ 36,000 આરિકા હતા. આત્મજ્ઞાન સહિત દેશવ્રતધારી 1,00,000 શ્રાવકો ને 3,00,000 શ્રાવિકાઓ હતા, તથા દેવોને તિર્યંચો પણ પ્રભુની વાણી સાંભળતા ને સમ્યક્વાદી ધર્મ પામત્યા. ત્યાં ધર્મનું સામ્રાજ્ય હતું. એ ધર્મ સામ્રાજ્યના નાયક હતા ધર્મરાજા ભગવાન મહાવીર. આજે આપણે પણ એ જ મહાવીર સામ્રાજ્યના વારસ છીએ ને પ્રભુનો માર્ગ સાધીને પ્રભુના પંથે જઈએ છીએ. ધન્ય આ ધર્મ સામ્રાજ્ય, ધન્ય આપણા ધર્મરાજા ને ધન્ય એ ધર્મપાલક પ્રજા. મહાવીર આપણા છે, આપણે મહાવીરના છીએ. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ મહાવીર પ્રભુના સમકાલીન હતા ને તેઓ સર્વજ્ઞ મહાવીરના પ્રશંસક હતા. 30 વર્ષ સુધી ધર્મચક્ર સહિત વિહાર કરતા કરતા અંતિમ દિવસોમાં પ્રભુ મહાવીર બિહાર પ્રાંતની પાવા નગરીમાં પધાર્યા. ત્યાંનું સુંદર ઉદ્યાન ખીલી ઉઠ્યું. ભવ્ય જીવોનો ચૈતન્ય બાગ પણ સમ્યક્વાદી ધર્મપુષ્પોથી ખીલી ઉઠ્યો. આસોવદ 12 રોજ પ્રભુ મહાવીરની અંતિમ દેશના થઈ. તે અંતિમ દેશનાના સ્થાને આજે એક પ્રાચીન જૈન મંદિર છે અને તેમાં વીર પ્રભુના ચરણોની સ્થાપના છે. નિર્વાણ ભૂમિના સ્થાને આજે પદ્મ સરોવર છે. તેના પ્રવેશ દ્વારની સામેના ભાગમાં અંતિમ દેશના ભૂમિનું સ્થાન હોવાનું દિગંબર જૈન પરંપરામાં મનાય છે. પ્રભુ મહાવીર વિપુલ ગિરી પર પ્રથમ દેશનામાં જે પરમાત્મ તત્વ બતાવ્યું, અંતિમ દેશનામાં પાવાપુરીમાં પણ એ જ પરમાત્મ તત્વ બતાવ્યું. પ્રભુની વાણી દ્વારા પરમ શાંત ચૈતન્ય રસનું પાન કરીને લાખો કરોડો જીવો તૃપ્ત થયા. ગણધર ગૌતમ દેવે પણ ઉત્કૃષ્ટપણે વિતરાગ રસનું પાન કરીને કેવળ જ્ઞાનની તૈયારી કરી. આહા, તીર્થંકર પ્રભુએ સિદ્ધ પદની તૈયારી કરી તો ગણધર દેવે અરિહંત પદની તૈયારી કરી તો વળી પ્રતિ ગણધર દેવે સુધર્મ સ્વામીએ શ્રુત કેવડી થવાની તૈયારી કરી. વાહ ભગવંતો, ધર્મની અછિન્ન ધારા આપે પંચમ કાળમાં વહેતી રાખી. હજી પંચમ કાળ શરૂ થવાને 3 વર્ષ અને 8 માસ અને 15 દિવસની વાર હતી. ચોથા આરો ચાલી હજી ચાલતો હતો. પ્રભુ મહાવીરનો વિહાર બંધ થયો. વાણીનો યોગ પણ મોક્ષગમનના 2 દિવસ અગાઉ ધનતેરસથી બંધ થયો. જનતા સમજી ગઈ કે હવે પ્રભુના મોક્ષગમનની તૈયારી છે. દેશો દેશના રાજાઓ ને લાખો પ્રજાજનો પણ પ્રભુના દર્શન માટે આવી પહોંચ્યા. પરમ વૈરાગ્યનું વાતાવરણ સર્જાઈ ગયું. ભલે વાણી બંધ હતી તો પણ પ્રભુની શાંત રસ ઝરતી મુદ્રા દેખીને પણ અનેક જીવો ધર્મ પામતા હતા. ગૌતમ વગેરે મુનિવરો ધ્યાનમાં વધુ ને વધુ એકાગ્ર થતા હતા. પ્રભુની હાજરીમાં પ્રમાદ છોડીને ઘણાય જીવોએ સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રની આરાધના શરૂ કરી દીધી. આ રીતે આસોવત 13 અને 14 એ 2 દિવસ દેવેન્દ્રો તેમજ નરેન્દ્રોએ સર્વજ્ઞ મહાવીર તીર્થંકરની અંતિમ મહાપૂજા કરી. ત્યાં મોક્ષના ઉત્સવનો મોટો મેળો ભરાયો હતો. સંસારને સૌ ભૂલી ગયા હતા ને મોક્ષના મહિમામાં જ સૌ મશગુલ હતા. 14ની રાત પડી, મધરાત પણ વીતી ને પાછલી રાતે અમાસની સવાર ઉગે તે પહેલાં વીરનાથ સર્વજ્ઞ પરમાત્મા 13મું ગુણસ્થાન ઓળંગીને 14માં ગુણસ્થાને અયોગીપણે બિરાજ્યા. અહીં આશ્રવનો સર્વથા અભાવ થયો ને સંવરની પૂર્ણતા થઈ. પરમ શુકલ ધ્યાન 3જું ને 4થું પ્રગટ કરીને બાકીના અઘાતી કર્મોની સંપૂર્ણ નિર્જરા કરવા માંડી અને ક્ષણ માત્રમાં જ પ્રભુ સર્વજ્ઞ મહાવીર મોક્ષ ભાવ રૂપે પરિણમ્યા. તત્ક્ષણ જ લોકાગ્રે સિદ્ધાલય રૂપ મોક્ષપુરીમાં પધાર્યા. આજે પણ એ સર્વજ્ઞ પરમાત્મા ત્યાં શુદ્ધ સ્વરૂપ અસ્તિત્વમાં બિરાજી રહ્યા છે. તેને નમસ્કાર હો, નમસ્કાર હો. અરહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમો તે મને. શ્રમણો જીનો તીર્થંકરો એ રીતે સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમો તે મને નિર્વાણના તે માર્ગને. પાવાપુરીમાં વીર પ્રભુ નિર્વાણ પામ્યા ને આસોવત 14ની અંધારી રાત પણ મોક્ષ કલ્યાણકના દિવ્ય પ્રકાશ વડે ઝગમગી ઉઠી. લાખો ભક્તોએ કરોડો દીપકોની આવલી પ્રગટાવીને પ્રભુના મોક્ષ કલ્યાણકનો ઉત્સવ કર્યો. તેથી તે આસોવદ અમાસ દીપાવલી પર્વ તરીકે પ્રસિદ્ધ થઈ, જે આજે પણ ભારતમાં પ્રસિદ્ધ છે. એ નિર્વાણ મહોત્સવને 2500 વર્ષ પૂરા થયા ત્યારે ઈસવીસન 1974માં સમગ્ર ભારતમાં અતિ ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો અને આ મહાપુરાણનું નિર્માણ પણ એ નિર્વાણ મહોત્સવમાં નિમિત્તે જ પૂજ્ય શ્રી કહાનગુરુની પ્રત્યક્ષ પ્રેરણાપૂર્વક થયું છે. પ્રભુ મહાવીર તો નિર્વાણ પામ્યા, સિદ્ધ થયા. અહો એ સિદ્ધ ભગવંતોનું અતીન્દ્રિય સુખ ને જ્ઞાન. આ મહાપુરાણ દ્વારા હું તે પરમ ઇષ્ટપદના ગુણગાન ગાઉં છું ને મારો આત્મસ્વભાવ પણ એવો જ છે એમ સ્વીકારીને હું પણ પ્રભુના માર્ગે જાઉં છું ને ઇષ્ટપદને પામું છું. મોક્ષના કારણ રૂપ એવા ભગવાન મહાવીરને નમસ્કાર હો, નમસ્કાર હો. નમન કરું મહાવીરને શાસન નાયક વીર, ધર્મચક્ર ચાલી રહ્યું ચરણ નમાવું શિર. સિદ્ધ પદમાં શોભી રહ્યા નિર્વાણ પાવા પૂર, સંતજનો સૌ ધ્યાવતા હૃદય દેવ હજૂર. વીર પ્રભુ પંચમ ગતિ પામીને સિદ્ધ થયા, મુક્ત થયા એ આનંદનો પ્રસંગ છે, શોકનો નહીં. કોઈને પ્રશ્ન ઉઠશે કે અરે નિર્વાણ થતાં ભગવાનનો તો વિરહ થયો, છતાં એનો ઉત્સવ કેમ? તેનું સમાધાન, અરે ભાઈ, તમે ઇન્દ્રિય ચક્ષુથી જોનારા હોવાથી તમને એમ લાગે છે કે ભગવાનનો વિરહ થયો. જેઓ ઇન્દ્રિય જ્ઞાનથી શરીરવાળા મહાવીરને જ દેખતા હતા તેમને તે શરીરવાળા મહાવીરનો વિરહ થયો, પરંતુ જેઓ દેહથી ભિન્ન મહાવીરના સાચા સ્વરૂપને એટલે કે સર્વજ્ઞ મહાવીરને અંતરદૃષ્ટિના અતિન્દ્રિય ચક્ષુથી ઓળખે છે તેમને તો એ સર્વજ્ઞ પરમાત્માની કદી વિરહ નથી. તેઓ તો એ લોકાગ્રે સિદ્ધપણે સાક્ષાત હજુર વિદ્યમાન બિરાજી રહ્યા છે. પાવાપુરીમાં 2500 વર્ષ પહેલાં જે સર્વજ્ઞ પરમાત્મા બિરાજતા હતા તે જ સર્વજ્ઞ પરમાત્મા પોતે સિદ્ધપુરીમાં અત્યારે બિરાજી રહ્યા છે. સાધકના જ્ઞાનમાં એ સિદ્ધનું સ્વરૂપ કોતરાઈ ગયું છે. એને સર્વજ્ઞ મહાવીરનો વિરહ નથી. સર્વજ્ઞ અતિન્દ્રિય એવા તે પરમાત્માને પોતાના જ આત્મામાં સ્થાપીને તે પોતાના આત્માને સિદ્ધપદની સાધનામાં જોડે છે, અને આવી સાધનાનો ઉત્સાહ એ જ નિર્વાણનો મહોત્સવ, આત્મહિતનો આવો મંગલ ઉત્સવ કોણ ન ઉજવે? જુઓને, વીરપ્રભુના મોક્ષ ગમન ટાણે ગૌતમ સ્વામિકા એ પ્રભુ વિરહનો વિલાપ કરવાના બેઠા, પણ ચૈતન્યની અનુભૂતિમાં વધુ ઊંડા ઉતરીને મોક્ષની સાધનામાં મગ્ન થયા. 30-30 વર્ષ હું જેમની સાથે ને સાથે રહ્યો એવા મારા પ્રભુ નિર્વાણ પામ્યા ને હું હજી છદ્મસ્થ રહ્યો. હવે આજે જ સાધના પૂરી કરું એમ આરાધનામાં ઉત્કૃષ્ટપણે આત્માને જોડીને તે જ દિવસે કેવળ જ્ઞાન પ્રગટ કરીને તેઓ સર્વજ્ઞ પરમાત્મા થયા. પૂર્ણ વિતરાગ થઈને એમણે સર્વોત્કૃષ્ટ પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. તેમના શિષ્ય સુધર્મા સ્વામી તે જ દિવસે શ્રુત કેવડી બન્યા. અહો, એ કેવડી, શ્રુત કેવડી, ભગવંતોને નમસ્કાર હો, નમસ્કાર હો. ત્યાર પછી તીર્થંકર પ્રભુની એ કુળ પરંપરામાં ચાલતી ચાલતી શ્રી ગુરુઓ દ્વારા આપણા સુધી આવી છે. આપણે પણ એ જ કુળ પરંપરામાં છીએ. કૃતાર્થ બન્યા આપણે મહાવીરના માર્ગને પામીને. આપણા તીર્થંકર ભગવંતોના વિતરાગ માર્ગને ઉપાસીને આપણે સૌ કલ્યાણ કરીએ, ને આપણા તે ભગવંતોના સિદ્ધ દેશમાં જઈને સદાકાળ તેમની સાથે રહીએ, એવી મંગલ ભાવના સાથે આ ભાગવત પુરાણ પૂરું થાય છે. આ રીતે શ્રી ભરત ક્ષેત્રના અંતિમ તીર્થંકર અને વર્તમાન શાસન નાયક સર્વજ્ઞ ભગવાન મહાવીર તીર્થંકરનું મંગલ જીવન ચરિત્ર પૂર્ણ થયું. અનંત તીર્થંકર અહો સર્વેનો જયકાર, સિદ્ધ સમ આત્મ મારો આનંદ મંગલકાર. શાસન પ્રભુનું ઇષ્ટ છે મુક્તિનું દાતાર, સેવો સમ્યક ભાવથી થઈએ ભવથી પાર. ઇતિ શ્રી આપણા 24 તીર્થંકર ભગવંતોના મંગલ જીવનનું આ મહાપુરાણ ભવ્ય જીવોને જિનમાર્ગમાં ભક્તિ જગાડો, રત્નત્રય આપો ને મોક્ષ સુખમાં સ્થાપો. ભાગવત કથા સમયસાર વાંચન વખતે ગુરુદેવ ઘણીવાર કહેતા, અહો આ તો ભાગવત કથા છે, ભગવાન આત્માના મહિમાની કથા તે ભાગવત કથા. તેમ 24 તીર્થંકર ભગવંતોનું આ મહાન પુરાણ તે પણ ભાગવત કથા છે. એ ભગવંતો કઈ રીતે આત્માને સાધીને પરમાત્મા થયા તે આમાં બતાવ્યું છે. અહો, જૈન પુરાણો વિતરાગતાના જ પોષક છે. શ્રી ગુરુના પ્રતાપે આજે આવા ભાગવત પુરાણો દ્વારા ભગવંતોનો માર્ગ આપણને સમજાય છે. ધન્ય એ માર અને ધન્ય એમાં ચાલનારા.